भव संभव भीति भेदनम सुख संपत् करुणानिकेतनम व्रत दान तपा क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री नीलकंठाय सरजुदासाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान। श्री हरि कृष्ण महाराज की जय। आज सवत 2067 ना अषाढ़ सुद 14 ने गुरुवार तारीख 14/7/11 छे। वाला भक्तो त्रण जगह में फरी आया। અહીંથી વડોદરા ગયા, ત્યાં 2-5 દિવસ રહ્યા, સુરત ગયા, ત્યાં 2 દિવસ રહ્યા, પછી મુંબઈ ગયા, 4 દિવસ ત્યાં કથા કરી। તો આપે બધાએ કથા તો સાંભળીને, અને એમાંય મુંબઈમાં ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ થયો, સત્સંગ વિચરણ કર્યું, આનંદ બહુ આવ્યો। એમાંની થોડીક વાતો તમારી આગળ કરવી છે, જે મને ગમી હોય, સમજાણી હોય, સારી લાગી હોય। તમને કદાચ કામ લાગે, બરોબર? જે વાતો કરું છું એ વાતો બધી મારામાં છે એવું તમારે સમજવું નહીં। સારી લાગી હોય એટલે હું કરતો હોઉં, અને મારામાં પણ એવા ગુણો આવે એવો મારો દાખલો હોય, પછી તમે મારી ઊંચી ઊંચી વાતો સાંભળીને પાછા એમ કહો કે તમારામાં પાછું એવું કાંઈ નથી, તો નોય હોય। પણ કોકનું સારું લાગ્યું હોય અને પકડવા જેવું ને ગ્રહણ કર્યા જેવું હોય તો આપની આગળ કહું, બરાબર ને? બધી ધીમે ધીમે વાત કરીશ, તમે ઉતાવળ ન કરતા। પણ અમે ગામડે ફરવા ગયા હતા, અમને મજા બહુ આવી। મજા એ નહીં આવી કે બધા હરિભગત બહુ રાજી થયા, સમજાણો, બહુ જ રાજી થયા। હરિભગત રાજી થાય તો આપણને આનંદ થાય। એમ જે અમુક ભક્તો એવા હોય છે કે એને રાજી કરો એટલે ડાયરેક્ટ ભગવાન રાજી થાય, હાવ સીધો। અને અત્યારે આપણે દાદા ખાચરને ઘણાય રાજી કરવા હોય, પણ શું કરીએ, પર્વતભાઈને ઘણાય રાજી કરવા હોય, બોલો, એને આપણે જમાડવા હોય, ભેટવું હોય, સાધુ સંતો એ પર્વતભાઈ કહેતો તરત એને ઘેરે પધરામણી કરીને એનો રાજીપો લેવો હોય, એમનું કંઈક ગમતું કરીને એમને ખુશ કરવા હોય, પણ પર્વતભાઈ લાવવા ક્યાંથી? હે, માટે પરોક્ષને તો ક્યાં રાજી કરવા જવા? એટલે અમે પ્રગટનો મહિમા વધારે કહીએ છીએ, ને મહારાજે પ્રગટનો જ મહિમા ગાતા ને કહેતા ને પ્રગટને સભામાં જ વખાણતા, તાકી જીવ પરોક્ષમાં ભવિષ્યમાં આટા દે નહીં અને જે પ્રગટ મળ્યું છે ને એનો લાભ લે, એને રાજી કરે। આ બધા ભક્તો પ્રગટ મળ્યા છે અને રાજી કરવા જેવા છે, એમને રાજી કરશું તો ભગવાન રાજી થશે. આ સત્સંગ તો મુક્તોની ખાણ છે. બહુ ભક્તો હારા હારા અને દિવ્ય દિવ્ય આપણા સત્સંગમાં છે. એના જીવન જોઈ, એના ગુણો જોઈ, એનું વર્તન વાણી વિવેક જોઈને આપણે તો હાવ રફ માણા જેવા લાગી. એમ લાગે કે આપણે તો બહુ સુધારવાની જરૂર છે. આપણું વાણી વર્તન જીવન વ્યવહાર રીત ભાત માન્યતાઓ ઘણું બધું બદલવું પડે એમ છે. આ સત્સંગમાં સારા સારા ઉચ્ચ કોટીના પ્રામાણિક નીતિમાન સત્યવાળા ચારિત્રવાળા વિનયવાળા વિવેકવાળા પ્રગટની નિષ્ઠાવાળા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો દઢ મહિમા જાણવાવાળા સંતો ભક્તોને વિશે ઘર ને સંબંધીઓ કરતાય વધારે અતિ નિકટ ભાવ ભેદભાવ આત્મીય ભાવ વાળા એને અર્થે જીવવાવાળા બધું ભગવાનને ભગવાનના સંતો ભક્તોને અર્થે કરી રાખવા વાળા બહુ ભક્તો છે. જે આપણે થાય એવું નથી. આપણે તો હજી ઘણી દેહમાં પ્રીતિ છે, વિષયમાં પ્રીતિ છે, સંબંધીમાં પ્રીતિ છે, રૂપિયામાં પ્રીતિ છે, વ્યવહારમાં આસક્તિ છે, આ લોકની લાજ આબરૂમાં બંધાણેલા છીએ, ભૌતિકવાદમાં હલવાણેલા છીએ. જ્યારે ઘણા ભક્તો આ એકેય દોષે યુક્ત નથી, સર્વે ગુણોએ સંપન્ન હોય ને એવા આ સત્સંગમાં મુક્તો છે. અમારે તો લાભ એ છે, જાય તો બધાને જોઈ પાંચ જણાને પૂછી ખરા કે આ ભગતનું કેમ હોય એવો રિપોર્ટ આપજો. અને આપણા સત્સંગમાં તો હોય એવું કહેનારા ગણાય. સારું હોય તો સારું કે મોડું હોય તો કે જરાક એટલું એ બાબતમાં એનું કાશું, બાકી આ બાબતનું બહુ હાસું. આપણા રિપોર્ટ એ કોક આપે ને, આપણે જેટલા સુધરશું એટલા ભગવાનને સંતોને વાલા થશું. હવે પોતાને સુધારવાનો દાખલો બહુ કરવો, બીજાને સુધારવાનો તો હું અને તમે વગર કહીએ કરીકર જ કરીએ એવા અહંકારી છીએ. પણ પોતાને સુધાર્યાના દાખલા કર્યા ને યોગ્ય નિર્માણ્યતાનો ગુણ પોતામાં આવે ને કલ્યાણનો ખપ જાગે ને રાજીપાની ભૂખ જાગે તો કેટલું સારું. સારું કે નહીં? હા, મોટા ભાગે જો આપણને આપણે ભગવાનમાં જોડાઈ જવાની ભૂખ જાગે તો. વડોદરા ગયા હતા ત્યાં હરિભગત બહુ ભાવનાવાળા છે. હે નગીન કાકા ને પંકજભાઈ ને બધા કેના કેના નામ લઉ, નાના મોટા બધાય ભક્તો બહુ ગુણિયલ છે. ભાઈઓ ને ભાઈઓ ભગવાન સ્વામિનારાયણને સર્વે સર્વા માનીને એમની આજ્ઞા મરજીમાં રહીને સાધુ સંતોને ના સત્સંગને પોતાની જિંદગીના શ્વાસે શ્વાસમાં વણી લઈને જે જીવન જીવે છે એ બધા હાલતા ચાલતા ભગવાનના ધામ જેવા કહેવાય. સુરત ગયા ત્યાં લ્યો, ત્યાં આપણા ઘનશ્યામ જગા અહીં આવી ગયા મંડલી ને બધા બહુ છે. ઓલો જયસુખ દેતોડ ને ભરતકાના તળાવ ને કેટલાય ભક્તો છે, ગણ્યા ગણાય નહીં. એટલા આ બધા ડૂબીને રહેવાવાળા, સમજાણું. આ પ્લેનમાં ભાવનગર ઉતર્યા, રમેશભાઈ છે ભાવનગર, પછી મુંબઈ મુકેશ કોઠારી છે, રમેશ મીઠા છે, ઘનશ્યામ કથિરિયા છે, આ બધા એવા ભક્તો છે કે ભગવાનનો કે સંતોની ઓથે રહીને ક્યારેય એનો લાભ લેવાવાળા નહીં હો. સંતોની યારી હેત રાખીને નજીક જઈને પાંચ જણાને પોતાનો મહિમા કહેવાવાળા નહીં, કરાવવાવાળા નહીં હો. હા, સંતોનું ભગવાનનું માધ્યમ કહીને જીવને યા જોડવાવાળા એ મને આનંદ થાય. ઝાલાવાડમાં ડોક્ટર ગંભીરસિંહ છે, વિદ્યાનગરમાં નૈનેશભાઈ છે, નિંગાળામાં દિયાર દાદા છે, આ બધા પાયામાં રહીને સેવા કરનારા, સત્સંગ અર્થે ગહાય મરનારા, સત્સંગ માટે જીવનારા બધા ભક્તો, ત્યારે એવાને જોઈને આનંદ થાય. આ નામ લીધા એટલા નહીં, ત્યાં ત્યાં અનેક આવા છે. એમણે પાછા આવા ઘણા તૈયાર કરી દીધા છે, નાના મોટા ભાઈઓ ભાઈઓ ઘણા છે. એવાના બધાના ગુણો આપણામાં આવે ને તો બહુ સારું થાય. સુરતથી મુંબઈ જતા વચમાં વાપીમાં ઉદ્ધવજીભાઈ, થોડીક મેં એમની કસોટી કરી, પછી વચમાં એને ઘેરે ગયા હતા. ભગત હારા છે, મને કે હું તો હરોડ્યા વગીનો છું, મને હરોડજો એમ કે રોવા માંડ્યા. અહીં એકલો રહ્યો છું, મને કોણ સુધારે ને હરોડે. સમૂહ થેરાપીમાં તો એકાબીજી સોલી નાખે એકાબીજીને, કન્યા કે હરખા હું વાળા ફર્સ્ટ ક્લાસ. પણ જે એકલા રહ્યા હોય ને એને વિશે હેત ભક્તિ નિષ્ઠા ઘણું હોય, પણ એકલિયાના સ્વભાવ સુધર્યા ન હોય. કારણ કે સ્વભાવ તો સમૂહમાં મહળાઈને તારે સુધરે, એનો તો પગર નાખવો જોઈએ, નિભાડો નાખવો જોઈએ, ખાણીયામ ખંડાવવું જોઈએ. ઝાઝા ભેળા સોલાય ને તારે કમોદનું ફોતરું ઉખડે, ડુંડામાંથી દાણા નોખા ઢૂંહા નોખા થાય, અને એકાબીજીના તાપથી નળિયું પાકે, એમ ભગત શુદ્ધ થાય પાકે. એકલાને એ નુકસાન છે, અને ઘણા સમૂહમાં ગમતું નથી. થોડીક ભીણી હવે ને સ્વભાવ ઉપર એટલે પાકે, પણ એકલા આઘા જઈને તો શું કરશું. હારા ને મોટા તો ગણાયશું, પણ કસર ઘણી રહી જાહે. એટલા માટે મેલી સત્સંગને દૂર જાવું નહીં, એમ શ્રીજી મહારાજની આજ્ઞા છે. આમાં જ ભેલા પીલાવો શુદ્ધિનું આ કારણ છે. મુંબઈમાં મુકેશભાઈના સદગુણોનું ગાન કરાયું હતું, તેમાં તો બહુ મોટા મોટા ગુણ નીકળ્યા. ત્યાંના બધા હરિભક્તોએ કહ્યું કે આ તો અમારા મુંબઈ સત્સંગના ધણી છે, એને લઈને અમે બધા છીએ, એને જ ભગવાનનો સંતોનો ગુરુજીનો મહિમા અમને રાત દિવસ કહ્યો છે. એકે જીવ એને એના અમને જ જોડ્યો, એક નહીં કેસ એમ ત્યાંના બધા માણસોએ પ્રમાણ આપ્યું અને કહ્યું કે નિર્ભાર જીવન જીવે છે, નિર્ભાર જીવન. ને કોઈ દી એને પોતાનો મહિમા પોતાના મુખે ગાયો નથી ને કોઈને ગવડાયો નથી. હાવ ડૂબીને રે મોટા છે તોય એમ કહ્યું બધાએ. ત્યારે અમને બહુ વજન પીડ્યું અને એમ કહ્યું કે ગુરુજી અરે સંતો અરે એટલા નજીક તો પણ અમારી આગળ એ પ્રકારનું ક્યારેય અભિમાન બતાવ્યું નથી. અને કોઈ દિવસ ગુરુજીનો અને સંતોના નજીકપણાનો દુરુપયોગ કર્યો નથી, ક્યાંય સત્સંગમાં વ્યવહારમાં ક્યાંય. નાના મોટા ભક્તોને અર્થે ગાઈને રહેવા વાળા. તારે આપણને એમ થાય કે આવા સમજણા માણસો છે ને એ જ આ સત્સંગના પાયાના પથ્થર છે. સમજણાની બહુ તાણ છે, પ્રેમી વિશ્વાસી તો ઘણાય છે, પણ પ્રેમી વિશ્વાસી સમજણાને આધારે નભે છે, નહીતર એને તકલીફ થાય. પ્રેમીનું પાણી ટાંકાનું પાણી અને સમજણાનું પાણી તો પાતાળિયા કુવાત ખૂટે નહીં, સમજાણું. અને પ્રેમીને તળિયું આવી જાય એટલે જ્ઞાની થવું ને સમજણા થવું, અને એ તો અંગ હોય તો થવાય. ઘણા સમજણનું અંગ નથી પણ એ સારું ગણાય ને એટલે હું સમજણો છું એમ દેખાવ કરે, પણ ખબર તો પડી જ જાય છે, કાને કઈ ખબર પડતી નથી. જેવા ખોટા દેખાવને ડબલ રોલમાં આ સત્સંગમાં આપણે કઈ ફાવીએ મંદ માટે છીએ એવા જો રહીએ ને તો વળી કોક એવું તો પ્રમાણ કરે કે બિચારા નિખાલસ ને નિષ્કપટ ને રમતિયાળ નથી એમ હારા છે, નહીતર એમ જ છીએ જાહું. સત્સંગ દિન પ્રતિદિન બહુ ઝીણો થતો જાય છે, સમજણ બધાને બહુ સારી કેળવાતી જાય છે અને બધાના લેવલ બહુ ઊંચા આવતા જાય છે. કથા વાર્તા અને સત્સંગ ને રોજની સેવા ભક્તિ ને ભજન ને પ્રભુની સંતો ભક્તોની પ્રસન્નતા ઉતરે છે ને એટલે બહુ જ અંદર પ્રકાશ થાય છે, સુધારો તો રોજ થાય છે. તેમ છતાંય અનંત જન્મના આપણે વિશે દોષો છે એટલે એકદમ તો સુધરી શકાય એવું નથી, પણ રોજના આ સત્સંગનો પ્રતાપ તો અલૌકિક ને ન્યારો છે એટલે સુધર્યા વગર છૂટ્યો નથી આપણે. સમજાણું, મેં બધાના નામ લીધા એ તો બધા બહુ પાયામાં રહીને સત્સંગ અર્થે કુરબાન થનારા સાચી આત્મબુદ્ધિવાળા ભક્તો છે, એને એવા ઘણાય છે. આપણને ખબર પડે કે ગમે એવા દેશકાળમાં આની મતિ ફરે નહીં અને આને કોઈ દી અભાવ ગુણ આવે નહીં અને આ કોઈ દી આઘા પાસા કોઈ સંકલ્પ કરે નહીં અને હવનું ખમી ખાય અને પોતાનો જ વાંક જોવે, આમાંનો વાંક કોઈ દી કાઢે નહીં અને પોતે હારા થવા ઉપસવા કોઈ દી એક વેણે બોલે નહીં, કોઈ દી એવી કોઈ ક્રિયાએ કરે નહીં, ત્યારે આપણને એના પ્રત્યે માન થાય કે ભાઈ ભાઈ આ લોકોની ઊંડાણ ને ઊંચાઈ તો જબરુશ. હે ટાટી આદર થઈ જાય. ઓલા કહેતા હતા કે એમને ખીજાતા જ કોઈ દી આવડતું જ નથી, અમને એને ખોદ કરતા જ ભેળ્યા જ નથી. એમ કે પાછા એમ કે ગમે એવો મોટો માણસ હોય ને તો એ પાછા દબાય નહીં કોઈથી, જેવું હોય એવું સોખું કે અને સલાહ લેવા જાઓ તો સહેજે અઘી પાછી ન દે દબાય, કોઈની શહેર શરમમાં આવીને હોય એવું કહી દે, મોટો હોય એને કહી દે અને બહુ પ્રેમથી કે તટસ્થપણે કે એમાં અહંકારનો ભાગ ન દેખાય પાછો. કહી દેવાવાળા જ ગણાય હોય પણ પોતાને શ્રેષ્ઠ માનીને કહેતા હોય કે દેખાય. આ તો કે ત્યારે દાસ ભાવે કે અને સાચું જ કે, હારું લગાડવાની ભાવના જ નહીં અને તોય બધાને હારા જ લાગે ને ઘણાને તો હારા થવાની ઈચ્છા બહુ રહેશે ને પાંચ પચી ને મારો મહિમા રહે ને મને માને એવી ભાવના અંદર બહુ પડી હોય, એમાં જો જરાક ઓછી થાય આબરૂ બે પાંચ માનતા હોય ઓછા થાય ઉપાધિનો પાર નહીં, ભાંગા ભાંગાથી જઈને ખીજાવા માંડે ને બગડી જાય બધું. આ લોકોને તો એવી મતી જ નથી કે હું ઉપસું કે મારું માન થાય, મને બધા ગૌરવની દ્રષ્ટિએ જોવે ને મોટો માને ને મને પૂછે એવું કાંઈ નહીં. બીજા બધા ભક્તોને સંતોને માને એમાં જ પોતાને વધારે આનંદ છે, ત્યારે એ મોટા મોટી બહુ ઊંચી વાત છે. સમજાણો, આખા સત્સંગને એ પોતે સાચવે અને કોઈને પણ એને સાચવવો ન પડે. આપણે જાણતા નથી એવી એક વાત કહું, ઘણાને આપણને સાચવવા પડતા હોય છે અને એની આપણને ખબર હોતી નથી અને એવી વાત છે કે કોઈ દિવસ એ ખબર પડાય નહીં કે તમને અમે સાચવીએ છીએ, એને કહેવાય નહીં. તમે મને સાચવતા હો ને તો એ તમારે પેટમાં જ રખાય મરતા હોય કે અમારે તમને સાચવવા પડે છે આ બાબતમાં અહીંયા અહીંયા એટલા, ન સાચવીએ ને તો તમને મુશ્કેલી થઈ જાય ને અમને મુશ્કેલી કરી દો તમે, પણ તમારે કોઈ દી કહેવાય નહીં કોઈ નહીં. પણ જેટલો મને તમાર લોકોએ સાચવવો પડે એટલા હું મારા દુર્ભાગ્ય સમજુ છું, એમ દરેકે સમજવું. આપણને જયારે જરાય જાળવવા ન પડે, જરાય સાચવવા ન પડે એવો બધાને આપણો વિશ્વાસ આવી જાય ત્યારે આપણે સત્સંગી થયા ગણાઈએ. અમે એક જગ્યાએ ગયા હતા ત્યાં એક સ્વામી કહેતા હતા કે ઓલે હરિભગત કે હા તો કે એને 40 વર્ષથી અમે હસવીશ, ઓલ્યા તો કે એને 35 વર્ષથી હસવી રાખ્યા છે અને હું દાંત કાઢીને ગોટો વળી ગયો. શું વાત કરો છો તો? હા હસવતા આવ્યા છે કે ન હાચવી અને જો હરેણે સડાવીએ તો એના ફાડા જ થાય. ખ્યાલ આવ્યો? અને હું જેને જેને હાચવતો હોઉં સાધુને પાર્ષદને ગરીબ ભગતને એની એમનો ખબર જ હોય અને ખબર પડવાય ન દેવાય કોઈ દી. અને જો પડે તો આપણે જેને હાચવી છે ને એ ઝેર થઈ જાય અને બહુ ભૂંડું થાય. એ હાથ વાર પૂછે ને કે તમારે મને હાચવો નથી પડતો ને તો એમ જ કહે ના રે ના તમે મને હાસવો છો. કહેવાય નહીં કે આ હાસવો પડે છે, કયો તો ઉપાધિનો પાર નહીં. હવળું કોઈ દી ન લે, હવળું લેવો હોય તો હાચવો પડતો ન હોય. સમજાણો? જેને ન આવડે અવળું લેતા સમજે સવળું ચડી ચોટ રે. સમજાણો? એવા માણા ગોતવા કઠણ છે કે જેના એક અવાજે બહે બહે માણસો પ્રમાણ આપે કે રેડી, કોઈનું અંતર ના ન પડે. આપણને તો આપણા ઉપલા હોય ને આપણા મોટેરા એ હાચવતા હોય છે, નાના એ આપણું બહુ હાચવતા હોય છે, ત્યારે માન સત્સંગમાં નભતા હોય છે અને મનમાં એમ માનતા હોય છે હું ડાયો છું, હું સમજણો છું, બહુ મોટો છું, મને બધી ખબર પડી જાય છે બહુ અગાઉથી. સંતોને ગુરુજીને પછી ખબર પડે એટલો મહાન છું. પણ નાના મોટા બધા હાચવતા હોય સત્સંગમાં ઘરમાં બીજે તારે હાલતું હોય. એ ક્યાંથી ખબર પડે? એ કેમ ખબર પડે? પડવા ન દેવાય પછી તને ખબર છે. હું તને હાચવતો હોઉં ને મારે તને જિંદગીમાં ખબર ન પડવા દેવાય. અને જેથી તને ખબર પડી જાય કે ગુરુજી મને હાચવે છે લ્યાય, તેથી શું થાય તારી દિશા? એ વસ્તુ તો કહેવાની જ નથી, એ તો પોતે સમજવાની છે કે મારા દીકરાનું મને હાચવો જ નથી પડતો ને મને જાળવવો જ નથી પડતો ને. અને જે માણસ જેટલાને જાળવે છે ને જેટલાને હાચવે છે એટલો જ એ ડાયો છે, જ્ઞાની છે, સહનશીલ છે, ઉદાર છે, મહાન છે અને નિષ્ઠાવાન છે. અને જેને જેટલો હાચવો પડે છે એટલા ગુણ અમે ગણાવ્યા એનામાં નબળા છે, ઓછા છે ને કાંત નથી. આ વાત આવી છે. કોણ સમજે આ બધું? આ તો બહુ ઝીણું કાંતું છું, ઊંડો સત્સંગ હાલે છે તને. અને આપણામાં રહેલા માન, અહમ, હું કાંઈક છું, ઝીણી ઝીણી બીજાની ઈર્ષા, આ બધા દોષો પકડાય એવા નથી. વર્ષો વયા જાય પોતાના આ દોષોને પોતે જાણતા પકડતા. પકડાય તો પણ પૂરા ન પકડાય. જેવું તેવું ક્યારેક એમ લાગે ખાલી મને ઈર્ષા થાય છે બીજાની, ક્યારેક એમ લાગે મને આવું એવું રહેશો હું કંઈક છું, ક્યારેક સમજાય કે હાલ હું મારા મોઢે મારા વખાણ ક્યાંક કરી નાખું છું, મારી વાતોમાં એ આવે જ ખરું, ક્યારેક પકડાય કે મારા માન તો છે જ, સારું માનું ન માનું પણ બધું માનમાં હું કરું દોડાદોડ, પણ પાછો ભૂલી જાય. આ સત્સંગની એવી રીત છે કે હવે આપણને મોટા માને પણ કોઈ દી ભૂલ એવી ન કરવી જોઈએ કે આપણે આપણને મોટા માની લેવાની. આપણી ટેવ એવી છે, બધા માનતા હોય કઈ ખોટું થોડું હોય, બધા મને મોટો માને છે, મોટો જઈશ ને રવા દેજે. અહીં તો રીત જ એવી છે કે બીજાને મોટા માનવા, એટલે હવે તને મોટો માને છે, એટલે એને પ્રમાણ ગણીને તું તને મોટો ન માનીશ. એ તો રીત છે. તું એ રીતમાં ભળ તું બીજાને મોટા માન, પણ બીજા બધા તને મોટો માને છે એટલે તું તને મોટો માઇન્ડ માં એની જેમ તું બીજાને મોટા માન, એ તને માને છે તું એવડે માન, તું તને કા માંડ્યો માનવા બધાને પ્રમાણ ગણીને હાલી નીકળી માં મરીશ. ઘણા વર્ષોના સત્સંગ પછી પોતાની અમુક નબળાઈ કળ્યામાં આવે છે, જાણ્યામાં આવે છે, દેખાય છે, પકડાય છે. ધીમે રહીને જો બરાબર ઊંડા ઉતરો ચોખ્ખી પકડાય. અને એક વાત યાદ રાખજો, જ્યારે જ્યારે પોતાની નબળાઈ, પોતાનો દોષ, પોતાની ખામી, ભૂલ પકડાય ત્યારે બરાબર પકડી જ લેજો, જે ટાણે પકડાય તે ટાણે એને છટકવાનો દેશો, નહીતર મન પાછું તરત જ તમને પાછું કહી દે ના એવું કઈ નથી મારા, પકડી લેજો. અને તે દિવસે છે ને આનંદ ઉત્સવ મનાવજો કે વાહ આજ એક દોષ નવો પકડાણો મારા, એક ભૂલ પકડાણી, આ નબળાઈ ગણાય, મારી બેટી પકડાતી નહોતી ગાય મારામ કસર છે એમ, આજ પકડાણી એમ. તેથી તો મહોત્સવ કરાય. અને એટલું જીવનમાં યાદ રાખજો કે આપણને આપણા દોષ સૂજે એ જ ભગવાનની સંતોની આપણા ઉપર સાચી કૃપા કહેવાય. આપણા દોષ આપણને દેખાય આ નાની એવી કૃપા નથી. હારા હારા માણસોમાં, જૂનામાં, મોટામાં, ડાયામાં, જ્ઞાનીમાં મેં એવું જોયું છે કે એને એની ભૂલ દેખાતી નથી, હૂજતી નથી, પકડાતી નથી. ટાળવાનું તો બાજુમ રહ્યું, મેં જોયું છે, જોઉં છું, આજે જોઉં છું, ખબર છે પકડાય તો પણ ઘડીક જ છટકી લે, તરત રે નહી, તરત દોષ ઉલ્લીને સામે જાય. અહંકાર છે ને પોતાને દોષમાં રાખવા ઈચ્છતો જ નથી, એ હામાને દોષમાં રાખવામાં માને છે, એ બહુ અઘરું હોય છે. જો પકડાઈ જાય પોતાની નબળાઈ તો એને ભૂલશો માં, ભૂલશો માં એ વાતને મન છટકાવી દેવા બહુ કોશિશ કરશે, ના 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 નથી મારા એવું કઈ, તો હામાં માન છે એવું કાંઈક હામે નાખી દેવા. આપણું મન બહુ હોશિયાર છે, પોતાને નિર્દોષ સાબિત કરવો એ એની આજીવન ટેવ છે. અને કદાચ મનમાં પોતાને દોષી દેખ્યા પછી પણ બધાય મને ન જોઈ જાય એવું રહેવાની પાછી બહુ તકેદારી દેખાય છે મનની. મનજીભાઈને એવું છે કે મારા દોષ હું જાણું પણ પાછો બીજા કોઈ ન જાણી જાય, અને આટલા તો નહીં જ કે જે મન મહાન માને છે. આવી મનની મેલાય છે એ ઓળખવી જોઈએ. એમ જે મનજીભાઈને મોટા રહેવાનો બહુ શોખ છે એટલે ઊંઘમાં પોતાના દોષ ઢાંકવાની સહજ ક્રિયા થઈ જાય, ખબર ન હોય તોય. કોઈ માને ન માને પણ મનની મેલાઈની વાત જે હું છે તે કહું છું, અને એમ જ છે. જરાય ભરોસો મનનો કરશો નહીં. થોડા દિવસના સત્સંગે પોતાના દોષો ઓળખાય એવા નથી. ઓળખાય તો મહા ભાગશાળી સમજો, દોષો ઓળખાય તો મુજાઈ ન જાતા, મહોત્સવ કરજો. એક હામટા તમારામાં 25 તરી તરી દોષો દેખાય ને તો પણ તમે છે ને ધીરજ રાખજો. ભલે એકવાર સત્સંગમાં તમે નાના થઈ જાઓ પણ પાયાવાળા મહાન બનશો, કે પછી તમારા અંતરના દોષો કે કોઈ તમારો દ્વેષી તમને ક્યારેય નાના નહીં કરી શકે એવી મોટક તમને પ્રાપ્ત થશે. પણ દોષો હોતા આ સત્સંગમાં મોટા થશો ને તો એ તો કાગળની બિલ્ડિંગ છે, જેથી તમારા દોષો માથું કાઢીને તમારી આગળ કંઈક ભૂલ કરાવડાવશે ને એ ભેગી તમારી મોટાઈની કાગળની બિલ્ડિંગ પડી જાય ભખ લઈ. એ નથી લાંબુ હાલતું. આ સત્સંગ તો જેવા છે એવા બધાને દેખાડી દે છે, દર્પણ તુલ્ય છે. એટલે ડબલ જીવન જીવવાનો આ સત્સંગમાં કોઈ અર્થ જ નથી. કેમ જે ડબલ રોલ હાલે મન નથી, આજ નહીં તો કાલ આપણા જેટલા સ્વરૂપો હશે ને એ બધા દેખાઈ આવશે બધાને, કે આ 4 સ્વરૂપ રાખે છે, આ 5 રાખે છે, આની પાસે બીજું સ્વરૂપ રાખે, આની પાસે બીજું રાખે, આની પાસે બીજું રાખે. એ નથી હારો. નડશે. એક વાત ધ્યાનમાં લ્યો, આપણને આપણી કઈક નબળાઈ, દોષ, ભૂલ દેખાણી આપણા જીવનમાં, અંતરના વિચારોમાં, વાતાવરણમાં કે વાણીમાં કે વિવેક વિનયમાં ગમે ત્યાં દેખાણી, નબળાઈ દેખાણી. એટલે થોડા દિવસ આપણે દાખલો કર્યો એટલે માની લીધું કે એ જતી રહી, પણ થોડા દિવસ આપણે સાવધાન રહ્યા એટલે એ બહાર ન નીકળી, જતી ક્યાંય નથી રહી, એ નબળાઈ અંદર પડી જ છે. તમે સાવધ થયા છો એટલે એ માથું નથી કાઢતી, એટલું જ. અને તમે જતી રહી એમ કેમ માની લીધું, એવી ભૂલ ના કરશો. ઘણાને તો ત્યાં સુધી ભૂલ થઈ જાય છે, પોતાનો દોષ નબળાઈ એને દેખાય એ ક્યારે, કોક બે ત્રણ જણા કહે ત્યારે, અને પછી એને મનમાં તો ખ્યાલ આવે કે મારા બેટાનું એ મારા ભૂલ કસર છે, પણ પાછું દિલમાં એમ થાય પાછા આવડા મને માની લેલી. એટલે પાછું એને એ સમજાવવાનું રહે કે તમે એમ માનો છો એમ હું નથી, પછી હું હારો છું, હા એ હતું પેલા એમ કરી, અત્યારે તો એ મારામાં કઈ છે જ નહીં. તારે ઓલા મનમાં એમ થાય પણ તો દેખાય છે એનું હું તમે ના પાડો છો, તમે ના પાડો છો કે હવે એ નથી પણ હજી દેખાય છે અમને, થોડુંક દેખાય છે હજી છે તો ખરું. એટલે હામાન ગળે ઉતરે નહીં બુદ્ધિશાળી હોય તો. માટે આપણે આ સત્સંગમાં ગીર્યા પછી હવે તો સુધર્યા વગર છૂટક્યો જ નથી, નાના મોટાએ બધાએ. આ તો એવો ઝીણો અને દિવ્ય અલૌકિક સત્સંગ હાલે છે. માટે આપણી નબળાઈ જે આપણે ભાળી ગયા હતા તે હવે ભાગી ગઈ છે એમ પૂરેપૂરું લાંબા સમય સુધીનું તપાસ કરીને પછી માનવું. પણ થોડા દિવસે હવે એ મારે દોષ નથી રહ્યો, એ તો પહેલા હતો એમ માનવું નહીં. ટળી ગયેલો દોષ છ છ મહિના, બાર બાર મહિના, બબે બબે વર્ષ દેખાતો નથી, પાછો અંદરથી એ ડેટ બેક્ટેરિયા પાછા અમુક ઓક્સિજન મળતા જીવિત થઈ જાય છે અને હોય એના કરતા બળવાન થઈને આપણામાં પ્રવર્તતા હોય છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષ્યા દેખાય, જે જે જેની નબળાઈ હોય બધી. માટે ટળી ગઈ છે ને હવે નથી એમ બધાની આગળ પ્રૂફ કરાવવા હું કામ માથાકૂટ કરો છું. ઘણાને તો દોષ પૂરેપૂરો ટળ્યા પહેલા બધાને એ દોષ મારો પૂરેપૂરો હવે ટળી ગયો છે એવું મનાવી દેવાની એટલી બધી ઉતાવળ થઈ જાય છે ને કે એની જ બધી વાત કરવી પડે ને, એમ જીવવું પડે ને, એમ કરાવવું પડે ને, કરવું પડે ને, લઠ્ઠા લઠ્ઠી. અલા ભાઈ આની હું જરૂર, કદાચ તમારામાં જે નબળાઈ હતી એ ટળી ગઈ હશે, દોષ વયોગ્ય હશે કે જે બધા ભાળી ગયા હતા એ દોષ, પણ હવે તમારામાં નથી જ રહ્યો તો તમે એની ઉતાવળ કરવામાં બધા તમને નિર્દોષ જલ્દી સ્વીકારી લે, માની લે, એની ધીરજ રાખો, માની લેશે બધા, એ એને કરવા દો. તમે હાશા હાર ઉતાવળ કરો છો એમ જ છોડો ને, એને વિશ્વાસ આવવા દો. તમે ઉતાવળ કરશો તમારે સૌ પ્રશંસા થઈ જાય તમારી વારે વારે, એકાદન બેહાડીને, પાંચને બેહાડીને કે આમ મળીને તેમ મળીને માથા કૂટતા, કારણ કોક નહીં માને તેમ ખી જાય જાઓ, હવે તો માનતો નથી, હવે હું મારામાં એ દોષ નથી. આપણા દોષોને આપણે ટળી ગયા છે એમ ઝટ જલ્દી માની લેવું નહીં, અને જલ્દી બીજાને મનાવી દેવાનો આગ્રહ ન રાખવો, અને મનાવી દેવાનો તો જરાય નો આગ્રહ રાખવો, એ તો હાવ ખોટો માર્ગ છે. માનવા દે અને મેળે એ જોશે વર્ષો સુધી, નહીં ક્યારેય ભાળે જ આપણને, તો એ માની લે કે હવે ભાઈ તમે બરાબર, હું જોઉં છું બે વર્ષથી ત્રણ વર્ષથી એ તમારા દેખાણું નથી એમ કહે, બોલો હામિદ કહે, કાં તો નિર્માની થઈને પૂછતા રહ્યો કે હવે મને ક્રોધ કરતા ભાડ્યો તમે બે વર્ષમાં, ઈર્ષા કરતા ભાડ્યો, હું ઉપસતો હોઉં એવું તમને ક્યાંય દેખાણું પૂછો ને, એ કે ના નથી દેખાણું તો બરાબર. અને એ જે બિચારા મહિમા વાળા ભોળા મહાન તમને માનતા હોય ત્યાં ન પૂછવું, પૂછવા અમુક જગ્યા હોય ત્યાં જ પૂછવું, કે જે ખબર પડતી હોય પૂછાય ને, આપણને ઓળખતા હોય નક્કી સોટલી બધી એને પૂછાય, ટૂંકા ઝાલે હોય ને એને સિવાય વધારે એને પડકે રહેવાય. આપણે વિશે દિવ્ય ભાવ ને મહિમાથી ભરચક હોય અને આપણો દોષ હોય તોય ન દેખાય તો એ બિચારા કે હું, એની ભાઈથી અપેક્ષા રાખવી જ ખોટી છે. એને પૂછીને તો તમારે ઘડીક તમારા વખાણ કરાવીને થોડો સુખ ભાવનો આનંદ માણવો હશે. એ તો બહુ ગુંડી ગોષ્ટી, એ તો સાલો સત્સંગને નામે કુસંગ કહેવાય, ગુપ્ત કુસંગ છે. એ સુખ તો બહુ ભૂંડું, એવું સુખ ભોગવવું નહીં. ખ્યાલ આવ્યો? એટલે ભાઈ સમજાય છે? કઈ સમજાતું જ નથી તો ઠીક છે, બહુ ઝીણું સમજાય એવું છે નહીં, પણ અનુભવી હોય એને બધું સમજાય. જલ્દી પ્રૂફ ન કરાવી દેવું, સમજાયું, એની ઉતાવળ ન રાખવી. બીજી એક વાત કે આપણે બધા ભેળા જીવીએ છીએ, વર્ષોથી છીએ, સત્સંગ ભેળો છે ને ઘણાના તો વ્યવહાર ભેળા છે, બધાના એકાબીજાના કુટુંબ ભેળા હોય, તે ખબર ન હોય અને એકબીજાના સ્વભાવને લઈને એકબીજાને કડવા અનુભવ થઈ ગયા હોય. પણ જેનો કડવો અનુભવ થયો હોય કોકને, એની આને પોતાને ખબર ન હોય કે આને મારો આ કડવો અનુભવ થયો. પણ એક વાત યાદ રાખો કે જ્યારે ખબર પડે ત્યારે વહેલી મોડી કે આ મારાથી અહીંયા આટલા દુખાણા હતા અને ખરેખર એ મારી ભૂલ હતી, જ્યારે ખબર પડે ત્યારે ત્યારે તમે પછી એને હરખું કરવાની કોશિશ કરજો. કદાચ કોઈને કયો ન કયો, પણ જે વ્યક્તિનો તમે દ્રોહ કર્યો છે, જેને તમે ખોટી રીતે દુખ્યા છે, તમારા સ્વભાવને, લોભને, ક્રોધને, ગમે એને આધીન થઈને, અહમને આધીન થઈને, ઈર્ષાને આધીન થઈને તમે જેને દુખ્યા છે, એને ફરી વાર રાજી કરી લેવાની તક જવા ન દેતા, તક જોતા રહેજો. અને એ વાત ભૂલી ન જતા, તમે યાદ રાખજો કે આને એકવાર મારાથી દુખાવાઈ ગયા તને ખોટી રીતે, માનથી, અહમથી, ઈર્ષાથી, હવે મારે એને રાજી કરવા છે અને એની હું તક ગોતું છું, જ્યારે તક મળે ત્યારે રાજી કરી લેવાની ભાવના રાખવી. આપણને કોઈ કે આપણો દોષ ઓળખાવ્યો હોય, ભૂલ પકડાવી હોય, ટૂંકા લીધા હોય, આપણને કહીધું હોય કાંઈક કે આમ ન હોય થારું, નામ હોય થારું, આપણે એ વખતે એની માફી માંગી લીધી હોય, આપણને ખબર પડી હોય કે હા, મેં બાઇફુ લોસો માર્યો છે અને ખોટું થયું છે, માફી માંગી લીધી હોય અને પછી પાછા રાહ જોયા કરવી, મારે બેટે મન માફી મગાવી, હવે જ્યારે ટાણું આવે ત્યારે એને પાછું હાલવું છે, એ મહિને, બે મહિને, સો મહિને પાછા આપણે એને, એ તેથી તમે મને કીધું હતું, પણ આમ નહોતું, આમ હતું, એમ કરીને વળી નિર્દોષ થઈને એને પાછું સોંપડી. એટલે ભાઈ હવે ઓલી વાત અમને જ ભૂલાઈ ગઈ છે, તમે હજી યાદ રાખીશ હું હતું એ અહીં ક્યાં ખબર છે? ના ના, એ તમને તેથી મારું લાગ્યું હતું, મેં તેથી માફી માગી લીધી, પણ હું નિર્દોષ હતો. એમ કરીને વળી સો મહિને પાછા નિર્દોષ થવાની કોશિશ હામાના માથામાં કરી કરી કરવી, આ ભૂંડી વિચિત્ર વાસના છે. પતી ગયું, એને આપણો દોષ ઓળખાયો, આપણે કીધું કે ભૂલ થઈ ગઈ, ખરેખર આપણે સમજીને જ કીધું હોય ને, પછી વળી લાગ જોજા કરવો કે એને મારી પાસે માફી મગાવી છે, તમે મારું ટાણું આવે એટલે મારે આને પાછું હાલવું છે, તમે મને ખોટી ભૂલ બતાવી, હું ભૂલમાં નથી. ભાઈ હતો જ તે દિવસ, આજ તો દાદ તું સુધરી ગયો છે, તે નહીં હો, પણ તે દી તું હતો, હવે એ અટાણે પાછું ન આવે, રાખે એમને ઘર જમાય, હોશિયારી કરી. વિચિત્રતા કેટલી હોય માણસની, બોલો. મનજીભાઈની વિચિત્રતા જોઈ, લાગ જોયા કરે કે મને કીધું હતું ને, મારી ભૂલ પકડાવી હતી ને, મારે માફી માંગવી પડી હતી, એણે મને આમ કર્યું હતું, એવું યાદ ન રખાય, ભૂલી જવાય. તમે કોકને ખોટી રીતે પીડી નાખ્યા હોય અને તમને પછી ખબર પડે કે મારા બેટાનો મેં મારી દીધો લોચો ને એને તો બિચારા મારો મહિમા રાખીને, દિવ્યતા રાખીને મારી માફી માંગી લીધી, બધું કરી વાળ્યું છે, પણ મેં ભૂલ કરી છે, હકીકત છે, માટે હવે એ ભૂલને સુધારવાનો, એને ફરી વાર હતા એવા રાજી કરવાનો, એનું દુખાણું છે એનું દિલ એને રિપેર કરવાનો ચાન્સ જોઉં છું, જ્યારે મળે ત્યારે મારે કરી લેવું છે, એમ સમજીને હામાને સુખ થાય એવો ચાન્સ ગોતાય. આમાંને કંઈક પકડાવી દેવાનું, પોતે નિર્દોષ ગણાઈ જવાનો મોકો ગોદગોદ કરે, આ તો અહમ નહી તો બીજું. આવું બધું દાઢમાં રાખીને જીવતા હોય એનાથી ભજન સત્સંગ શું થાય? બિચારો હોવાત્યા મારીને હવાર પડે ને આન પડે. મોટો રેવા 24 કલાક મિથ્યા કરતો હોય, એને ઈ સેવા કે ભજન કે જે એક નામ આપે. આમ જિંદગીના દાડા નો વ્યાજ આવ્યો કઈક રૂડા રૂપાળા નામ આપી આપીને. બાકી આ સત્સંગમાં તો ગુણિયલ માણસોનો પાર નથી. એના ગુણો સાંભળીએ છીએ ત્યારે આપણને આપણા દોષો બધા બારા દેખાય, કાંઈ કર્યા વગર દેખાય. બોલો, આપણે એને રિપેર કરવાનો ચાન્સ ગોત્યા કરવો. હો, કોકને આપણાથી જરા દુઃખ થઈ ગયું હોય, આપણો એને કડવો અનુભવ થઈ ગયો હોય, તો પાછો કાંઈક એને સારું થઈ જાય એવું કરવું. બહુ મજા આવી ગઈ. મુંબઈમાં હરિભક્તોની સમજણ બહુ સારી છે, અને મુકેશ ભગત નહીં થોડાક હરિભક્તો છે ને એને લઈને છે. એટલો બધો સારો સંપ છે, એકાબીજાને પ્રગટનો એટલો બધો સ્વીકાર ને મહિમા છે. પ્રગટ સંતો ભક્તોનો ન પૂછો વાત. આજ તો સારું છે, કાલ જોયું જાય. અમે જોઈને આવ્યા, પ્રેમ ભાવ ઉત્સાહ એકતા મહિમા જબ્બર છે, માફી આપવાની તાકાત પણ જબ્બર છે. ખોટા અપવાદો નાખે તો પણ એ લોકો હસ્તે મોઢે સહન કરી લે, મુંજાઈ બુજાઈ નહીં. આવું છે. અને નાના નાના ભક્તો હતા એમને ઘેરે પધરામણીએ ગયા હતા, એમનો જે ભાવ જોયો એ પણ અજબ ગજબ હતો. સમજાણું, નાના માણસોને રાજી કરવા એ મોટાની ખરેખર સદભાવના અને પ્રેમ કહેવાય. એક વાર માણસ મોટો થઈ જાય છે પછી નાના માણસો એને નજરમાં રહેતા નથી, પણ એ નાના બધા એ ભેળા થઈને જ આપણને મોટા કર્યા હોય છે. મોટપ આપનારાને જ આપણે છે ને પછી કાપતા હોઈએ છીએ. નાના નાના કોલમ હોય ને, શું કે ઉભા થાંભલા, એને લઈને જ આપણે ઉપલ્યો માળ હોય. પછી આપણે કોલમને કાપી નાખીને તો શું થાય? એઠા જ પડી તો સમજાણું. એ ઝાઝા હોય છે, એનો અર્થ એ ન કાઢવો કે બે ચાર વૈયા જાય તૂટી જાય તો આમાં શું ફેર પડે, નબળા થઈ જાય. તૂટી જાય બે ચાર તો નબળું થઈ જાય બિલ્ડિંગ, પછી બીજા બે ત્રણ તૂટે લેઠું આવે. નાના માણસોની, ગરીબ માણસોની પરિસ્થિતિમાં છપડાઈ ગયેલા માણસોની દિલની દર્દતાને સમજવાનો માણસે પ્રયાસ કરવો જોઈએ. આ વાત સંતોને કહું છું કે નાના ગરીબ માણસો આપણને પધરામણીનું કહી શકતા નથી, એનું દિલ દુખાય છે. એ ઘરે લઈ જઈ શકતા નથી સંતોને, એના મનમાં રડવું આવે છે કે અમે જે એરિયામાં રહીએ છીએ, જે સ્થિતિમાં રહીએ છીએ, જે ઘરમાં રહીએ છીએ, ત્યાં સંતોને દુખી કરવા શા માટે લઈ જવા? અમારું ઘર જોયા જેવું નથી, સંતો અમારી ઘરે ન આવશો. અમારું ઘર ને અમારી સ્થિતિ તમે જોશો ને તો તમે રડી પડશો, અમારા ઘરે ન આવશો. ઘણાય લઈ જવા હોય તોય અંતર એનું ના પાડે છે. જેમ કે જેતલપુરમાં મોટા મોટા રૂપિયાવાળાના હારા હારા થાળ જોઈને જીવણ ભગતે પોતાનો મઠનો રોટલો હંગરી દીધો હતો કે મહારાજ આ ખાધ્યા જેવો નથી, આ હારા હારા થાળ જમો. મારો રોટલો રવાઈ દો, પણ મહારાજે બોલાવી લીધો, અહીંયા તો હું લેવા છું. જેમ શ્રી કૃષ્ણ ભગવાનના દ્વારિકાના મહેલો જોઈને સુદામાએ એમના ઘરના એ ત્રણ મુઠ્ઠી પૌવા આપ્યા હતા ને એ બગલમાં હંગરી દીધા હતા કે દ્વારિકાધીશને આ પૌવા મારે કેમ દેખાડવા. ભગવાને છે ને ખેહી લીધી, આ પોટલી હું છે લાવો, તો મારા ભાભીએ કાંઈ આપ્યું નથી મારા હાલ. પછી માંડ્યા ફાંકવા તે હોના મેલ આપ્યા. એમ ગરીબ માણસો સાધુ સંતોથી પોતાનું ઘર છુપાવવા માંગે છે, પોતાની પરિસ્થિતિ છુપાવવા માંગે છે કે હું ખાય છે, ક્યાં નાય છે, ક્યાં સંડાસ જાય છે, કેમ જીવે છે, એ મારા સંતો ન જાણે તો હારું. જાણશે તો સંતોને દુઃખ થાય. હા, એ હું હારું છે તમે સંતોને લાવીએ, આવું છે એના દિલમાં. એટલે બિચારા કોઈ દી કહેતા નથી કે અમારે ઘેરે આવો. અને જેણે હારા મકાન કર્યા હોય ને એ મારી ઠોકીને પરાયણે આગ્રહ કરીને તમને લઈ જાય, એના દિલમાં એમ છે. એક વાત તો જુઓ, અમારા મકાન બંગલા અમારો એરિયા સંતો, તમને અમારો મહિમા થાય કે અમે કઈ સામાન્ય નથી, બંગલામાં રહીશ. ભગવાનની અમારા ઉપર કૃપા છે. હરિભક્તો સંતો એકવાર આવો મારે ઘેરે, આ ભાવ હોય છે ને સુખી થઈ જાય છે ને, પેટમાં આવું હોય છે. એટલે એ તો તમને બહુ આગ્રહ કરીને લઈ જાય, બહુ લટુડા પટુડા કરે, સ્તુતિ કરે, એટલે તમને એમ થઈ જાય ખરેખર મહેમાન ભાવનાવાળા આ છે. મહેમાન ભાવનાવાળા એ નથી, હારા મકાનને દેખાડવાવાળા એ છે. મહેમાન ભાવનાવાળા તો ઓલા છે કે બિચારા એ એની સ્થિતિ દેખાડી શકે એમ નથી. માટે એવા ન્યા તો હામે જ જાઉં, કાલ મારે આવવું છે. કેમ જે સંકોચાતા હોય છે, તમને કહેતા લઈ જતા. કેમ જે એને ઘરે તમે જાઓ ને તો ભગવાનને પ્રસાદમાં ધરવાનું કાંઈ ન હોતું, સમજાણું. રકેબીમાં થોડી ખાંડ કાઢે બિચારા, અને એ મોટા મોટાને ત્યાં આપણે પધરામણીએ જતા હોય ને ત્યારે હારે હોય છે, જ્યાં મેવા મીઠાઈના થાળ હોય ને એ જોઈને એને એમ થઈ જાય કે આવા મહેલોમાં ફરનારા સાધુઓ ને આવા મેવા મીઠાઈ ભગવાનને ધરનારા ને આ બધા આગ્રહ કરીને જમાડનાર, આને વળી હું ત્યાં મારે ઘેરે ઝૂંપડીમાં લઈ જઈશ. અને ત્યાં ખાંડ ને રકેબી જોવે તા સાધુને એમ થાય કે લ્યો આવું જ તમે અમને આપ્યું, માટે આપણે ઘેરે ન આવે તો સારું સાધુ. આમ બિચારા દિલ દુખાય છે. ગરીબ માણસના દિલની દર્દ ભરી દાસ્તાન કોઈ સાંભળે તો આંખમાંથી આહુડા પડી જાય, આપણું હૃદય રડવા માંડે કે બિચારા પોતાને ઘેરે સંતોને લઈ જતા સંકોચાય, પધરામણી કરાવતા સંકોચાય, જોડી માગવાય સંતો આવે ને તો એમ થાય કે મારે ઘેરે ન આવે થારું, કેમ જે મારું ઘર જોઈ જાય. સંતોને એમ થાય કે તમે અમારો સાવામાં આઈ આ એરિયા, તોય પણ ભાવના બહુ હોય. સંતો ક્યારેક પગલા કરે તો સારું, એમ કરી નહીં એની ઝૂંપડીમાં આપણા પગલા કરાવતા હોય છે, અને ત્યારે એનું હૈયું રડતું હોય છે. એમાં ઘરમાં જે બહેનો હોય ને, બહેનો દીકરીઓ, એને તો આંખમાંથી આહુડાની ધારું થતી હોય છે. અને અમારા લાલજી જયારે અંદર જાય ને દર્શન દેવા, એ બિચારા રડી પડે. હરિભગત તો અમને બધ ભરીને રડી પડે. આવું છે, અને આ તો સાધુએ સમજવું જોઈએ. આપણે તો કઈ નથી, આપણે તો બાવા ભિખારી છીએ, કોકનું માગ્યું ખાવાવાળા ને માગ્યું પહેરવાવાળા. આપણા જેવા કોઈ ગરીબ નહીં, એ ગમે એટલા ગરીબ હશે તો એનું કમાયેલું ખાઈશ. આપણે મફત્યું માગીને ખાઈએ છીએ, આપણે તો કોકના ઉપર બોઝ છીએ. આપણા પેટનું પેંડનું કોક પૂરું કરે છે, એટલે આપણે કોઈ દી અભિમાન એવું ન કરવું કે એ ગરીબ છે ને આમ છે ને. આપણાથી દુનિયામાં કોઈ વધારે ગરીબ નહીં, આપણે તો માંગણ કહેવાય સાધુ સંતો તો. સમજાણું, ગરીબ જ આપણે સાચા હગા, ધનવાનો નહીં. એટલે એમને વિશેષ રાજી કરવા જોઈએ. ધનવાનોનો આપણે અભાવ ન રાખો. એને પૂર્વે કંઈક પૂન કે સેવા ભજન કર્યું છે એટલે એને આ ધન છે, બંગલા છે. ગરીબો સેવા સત્સંગ ભજન કરશે તો ભગવાન એને આ સુખ આપશે. પણ આ લોકના આ બધા સુખ કાંઈ એવા મહત્વના નથી કે ભગવાનના ધામ આગળ કે મૂર્તિના સુખ આગળ કે આ સંતો ભક્તોમાં હેતનને મમતા છે એની આગળ એ કંઈક વિશેષ ગણાય. કંઈ ગણતરી નથી. બ્રહ્માંડોના બ્રહ્માંડો પણ ભગવાનનો ભક્ત તો ઝૂંપડીમાં રહેતો હોય કે સ્વર્ગમાં રહેતો હોય એની ભક્તિની જ મહત્તા છે, એની નિષ્ઠાની જ મહત્તા છે. એ કેવા સ્થાનમાં રહેશે અને ક્યાં રહેશે એ કાંઈ મહત્વનું નથી, એની નિષ્ઠા જ મહત્વની છે. મોટા મોટા રાજમહેલ હોય એમાં ભગવાન સ્વામિનારાયણની એક મૂર્તિ ન હોય, કોઈ સંતનો ત્યાં ફોટો ન હોય તો એ રાજમહેલ સ્મશાન છે. અને નાની એવી ઝૂંપડી હોય, ત્યાં ગોબરાય હોય, બાજુનો એરિયા ખરાબ હોય, પણ એ ઝૂંપડીમાં તમે પગ મૂકો ત્યાં બાલુડા ઘનશ્યામ બેઠા હોય, સંતોના ફોટા હોય, જ્યાં મેગેઝીન સંપ્રદાયિક પડ્યા હોય, જ્યાં ગ્રંથ પડ્યો હોય, તો એ ઝૂંપડી પણ અક્ષરધામ છે. એ ગરીબાઈની અંદર સાચી આધ્યાત્મિક સમૃદ્ધિ છે અને એ કલ્યાણકારી છે. એને સમજતા શીખવું જોઈએ. અને એવા જે ભક્તિભાવવાળા અને નિષ્ઠાવાળા ડૂબીને જીવવાવાળા જે સત્સંગીઓ છે એમને હવે પ્રેમ આપવો જોઈએ. એમની દિલની ભાવનાને આપણે સમજવાની કોશિશ કરવી જોઈએ અને એવા ગરીબ સત્સંગી ભક્તોનો ક્યારેય દુરુપયોગ કરવો નહીં જોઈએ. એમની નબળાઈનો ક્યારે દુરુપયોગ કોઈએ કદીએ ન કરવો જોઈએ. એ ગરીબ છે, એની પરિસ્થિતિ નબળી છે. અને તમને ભગવાને સુખિયા રાખ્યા હોય, બંગલા આપ્યા હોય, બધી તમારી વગને ઓળખાયેલ હોય તો એ આવા સત્સંગીઓને અર્થે ઉપયોગમાં આવવી જોઈએ, નહીં કે આડશ ન થવી જોઈએ. તો ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થાય. આવી બધી આ વાતો છે. તમે આ થોડુંક સત્સંગ વિચરણ કર્યું એમાંથી આ બધું અમને જાણે માયું. અને હરિભક્તો તો બહુ હંપ રાખીને બધા સત્સંગ કરે છે, એકબીજામાં ઓતપ્રોત થઈને જીવે છે. કોઈ પોતાનું અલગ કાંઈ અસ્તિત્વ પ્રગટ કરીને નોખું ડિંડક હાંકતા નથી. વહેલા ઉઠીને બધા ઘરો ઘર કથા સાંભળે છે. હરિચરિતામૃત સાંભળીને હવે પોતાની પર્સનલ સૂત્રોની એમાંની નોટ બનાવે છે. સરસ જોઈને અમે ખુશ થઈ ગયા. મુંબઈ યુતિ મંડળની નોટ જોઈને રાજી થઈ ગયા. રોજે રોજ તારીખ વાર એટલી બધી સરસ, અમે જે જે વાતો કરી હોય બધી પોઈન્ટ ટુ પોઈન્ટ વાંચતા હામાના હૃદયમાં ઉતરી જાય એવા લખાણો સુંદર અક્ષરે કરે છે. એમ થાય કે બેઠી આ નોટ છાપી દઈએ ને તો એ સત્સંગમાં મહાઉપયોગી બને. એવો દિવ્ય સત્સંગ છે. લ્યો હરિભક્તો, ભગવાન અને સંતોના સત્સંગના ઉપયોગમાં હોમાઈ જઈને ખોવાઈ જવા સુધીના તૈયાર છે. ક્યારે પોતે મારા ઉપર ભગવાન એટલા રાજી છે, મેં સંતો મોટા મોટા ભક્તોની એટલા નજીક છે એવું કોઈથી પોતાને મોઢે બોલે નહીં, કળાવા ન દે. આણે ગયેલી બાયું ફળિયામ પાસે ને ખાટલામ, એવું કોઈથી ન કરે. ગુણો ઢાંકે એ માણા મહાન છે. ત્યાં હોય ને લીકેજ થતા કરે ત્યારે સમજવાનું કે ફૂટલું વાસણ છે. કેવા કેવા મહાન હરિભક્તો છે. હવે બ્રહ્મસ્વામી અમે જોઈ આવ્યા, આપણું તો પાણી ઉતરી જાય એમ છે. આપણે ક્યાંય એવા દુખાઈ ભર્યા નથી ને ક્યાંય એવા કેળવાણાય નથી ને ઘડાણાય નથી. એવા બોલો. ભગવાન સ્વામિનારાયણની એના ઉપર મોટી કૃપા છે કે ભગવાને એને ધન નથી આપ્યું, એટલી બધી મોટાઈ નથી આપી. સત્સંગમાં એ ઘણાય મોટા આગેવાન કે મહાન નથી ગણાતા, એવી ભગવાનની એના પર કૃપા નથી. પણ એવી કૃપા તો જરૂર છે કે એમાંથી હવારથી હાંજ સુધી ગુણોના ટ્રેક્ટર ભરીને લઈ જાઓ ને તોય ન્યા ઈ ખાણમાં ખૂટે નહીં ગુણો. ઈ કૃપા એના પર છે. આમ ભલે લૌકિક મોટાઈની કૃપા નથી, પણ ભગવાનનો અને સંતોને એના ઉપર હૃદયથી એટલો બધો રાજીપો હોય છે કે એનાથી એને ક્યારેય એવો પસ્તાવો નથી થતો કે મારે આ ભૂલ થઈ કે આ મેં ખોટું કર્યું, કાંઈ લખવાનું નથી આવતું. અખંડ આનંદ જ વરી ત્યાં કરે. ભૂલ એને હોય નહીં, એને ગેરસમજણ થાય નહીં. અને હા, સત્સંગના એક ખૂણે બેઠા હોય બિચારા, હું એને લખું, અખંડ આનંદ જ હોય. કઈક દોષ હોય તો લખે ને, ભગવાને નિરા ગુણ જ આપી દીધા હોય. ભાઈ, નીંદણું તો એને કરવાનું હોય કે જેને ખેતરમાં ઘાસ ઉગ્યું હોય, જેના ખેતરમાં માત્ર મહોલ જ હોય, બીજું કોઈ ખડ હોય જ નહીં, એને શું દાતડી રહીને નીંદવા જવું, એને શું લખવાનું, ભૂસવાનું, વાંસવાનું, કાંઈ એને શું હોય? એ તો સુખના ઘૂંટડા જ ભરે એવા એ મહાન હોય. પાછો આપણને એમાં એવો ગુણ આવે કે આ કાંઈ લખતા નથી, હું બધું લખું છું, તો તારે છે ખાંદો કદડો વધારે, તારે લખી લખીને વાંચ વાંચ કરવું પડતું હોય. એને તો કાંઈ છે જ નહીં, એ તો બધામાં ગુણ જ દેખે છે અને સુખ જ ભોગવે છે. અને હું લખું, લખે કોકના ગુણ લખે, બીજું હું લખે, માટે કેમ એને નાના માની લેવા? બોલો, ન લખે બરોબર, પણ એની ઊંચાઈ અજબ ગજબ ની હોય. આ બધા ભગવાનના વાલા પ્રેમી ભક્તોને હું લાખો લાખો વંદન કરું છું કે જે ખરેખર આ લોકમાં અક્ષરધામના મુક્તો મૂર્તિમાન ફરે છે. આપણને એના દર્શન થાય કે એની વાણી સાંભળવા મળે કે એના જીવનમાંથી કાંઈક આપણને શીખવા મળે, એનું ઉચ્ચતમ વર્તન ને ઉચ્ચતમ સમજણ જોઈને આપણી નિમ્નતા આપણને દેખાય આવે તો ટાળવાની કોશિશ કરજો અને એના દાસ થઈને જીવજો. ત્યાં પાછી મોટે પ્રગટ કરતા નહીં, એમથી એમથી થોટે મોઢા લાલ રાખવા. અંતર તો ઘણું હા કહેતો હોય કે મારા કરતા મહાન છે, તોય પાછા આપણે એના કરતા મહાન પણ ગમે એમ કરીને ઠોકીને રાખવું, આ એ મારા બેટાની એક મહામાયાની વિચિત્રતા છે. દાસ થઈને જીવવું, બીજું હું તો એવા ગુણ આવે જેનામ જેનામ આવ્યા છે, ને દાસપણામાંથી આવ્યા છે. દાસપણા જેવી તો કોઈ જડીબુટ્ટી નથી. અને જ્યાં સુધી જીવના મનમાં એવું રહેશે હું કઈ છું, ત્યાં સુધી મરી જાય ને સેવા કરી કરીને તોય દાસપણું આવવા નથી. આ તો અંતરથી ઉઠવું પડશે કે હું કઈ જ નથી, જે છે તે બધું મહારાજ છે, મહારાજનું છે, મારામાં કંઈ નથી, હું કંઈ નથી. આ માલકોરથી ઉગવું જોઈએ અને એ હર સ્થિતિ હર પરિસ્થિતિમાં વગર સંભાર્યું અખંડ સાંભળવું જોઈએ. એ ભૂલી નહીં જવાનું કે હું કાંઈ નથી, મારામાં કાંઈ નથી, જે છે તે મહારાજ છે, જે છે તે બધું મહારાજનું છે, વાલા સંતો ભક્તોનું છે, એ જ બધું છે, હું કંઈ નથી. આ વાત જેને અખંડ યાદ રહી, હર સ્થિતિમાં સુખ દુઃખમાં યાદ રહી, સંજોગોમાં યાદ રહી, તો એ દાસ થયો ગણાય. ઘડીક એમ લાગે હું કાંઈ નથી, ઘડીક પાછું એમ થઈ જાય હું કાંઈક છું, મને કાંઈક ખબર પડે છે, મરી ગયા સમજી લ્યો. દાસપણું સપલા પહેરી હાલતું જ થાય, અને દાસપણું ગયા પછી આ નામ કાંઈ નથી, આ ખોખું છે, સમજાય? સત્સંગીની જીવની મોટેપ જ એ છે દાસપણું. દાસપણું ગયા પછી એના જેવો કંગાલ ને ગરીબ કોઈ નથી. આખી દુનિયા એને મહાન માનતી હોય તોય આપણી મહાનતા તો દાસપણું જ છે. સમજ્યા? દાસપણું જ અક્ષરધામ છે, દાસપણું જ અનાદિ મુક્ત છે, દાસપણું જ દિવ્ય મતિ છે, દાસપણું જ ભગવાનની પ્રાપ્તિ છે. દાસ થવું એ જ આપણું રાજ્ય છે. સમજ્યા? આપણે ભગવાનને ભગવાનના સંતોના ગોલા રહીએ ને એ જ આપણું રાજા ધીરાજપણું છે, ગોલાપણું એ જ. આ વાતને સમજવી જોઈએ હરખી રીતે. પણ ઘણાને આ વાત બિલકુલ ગળે ઉતરતી નથી, એકદમ ઊંધી છે ને આ વાત. ગોલાપણું સહેનશાહપણું બે એક જગ્યાએ કોઈ માની ન કે, પણ છે એમ. હું એમ કહું ને આપણું ગોલાપણું છે એ જ આપણી બાદશાહી છે, તે કોઈને નહીં મનાય કે જે ગોલાપણું બાદશાહી કેવી તમે વાત કરો છો? ન મનાય એવું સત્ય છે આ, આ વિચિત્ર સત્ય છે, આ ગુપ્ત સત્ય છે. બહાર બીજું દેખાય ને અંદર બીજું છે આ, અને સમજે એ તરત મુક્ત થાય. દાસપણાની વાત અલૌકિક છે. હરિચરિતામાં સાગરમાં દાસપણાની વાતની કથા બહુ મહારાજે કરી છે. અને જીવનું સ્વરૂપ જ દાસ છે. એ જ્યાં સુધી સ્વસ્વરૂપમાં નહીં આવે ને ત્યાં સુધી ભગવત સ્વરૂપમાં જોડાઈ શકે એવી એના સામર્થ્ય આવવાની જ નથી. એનું સ્વરૂપ જ દાસ છે અને એને એના સ્વરૂપમાં આવવું જ પડશે, કહેતા દાસ થવું જ પડશે. ત્યારે જ પાસ થશે, ત્યારે જ ભગવાન એનામ પ્રગટ થશે. બાકી મોટો થશે પણ ભગવાન હાથમાં નહીં આવે. ભગવાન મોટે જોઈ તો એ દઈ દે, જે જોતી હોય. એક માણા ઉપર જોતી હોય, પાંચ માણા ઉપર મોટે તમારે થાપી હોય, તમારી 25 માણસ ઉપર, 25 ગામ ઉપર, હગાવાલા ઉપર, આખા સત્સંગમાં, આખા બ્રહ્માંડમાં, 5 બ્રહ્માંડમાં, 25 બ્રહ્માંડમાં, 1 કોટી બ્રહ્માંડમાં મોટે થાપ્યું હોય ને તોય ભગવાન કહે મને કાંઈ વાંધો નથી, લઈ જા લઈ જા, મારે એ કોકને દેવાની જ ચીજ છે. અને મારે મારું સ્વરૂપ તો મારા દાસને દેવાની ચીજ છે, તને નહીં. તું તો મોટેપનો દાસ છો, મારો દાસ નહીં. તારે તો મારું જે બધું છે ને એ જોતું છે, મને જોઈતો નથી. આખો ફરક છે. ભગવાનને સારી રીતે ખબર પડે છે કે આ ભગત મારો યુઝ કરે છે કે મારો યુઝમાં આવે છે. આ સત્સંગમાં એવું છે, સમજાણું. અને આપણે તો ભગવાનને, ભગવાનના સંતો ભક્તોના યુઝમાં આવનારી વસ્તુ છીએ, એના ખાતર છીએ, એના વપરાશની ચીજ છીએ. હવે આપણે પાછા આ વાત ન સમજી, સમજાણું. અને હું સાધન છું એ વાત ભૂલી જઈએ અને પોતે પાછા સાધ્ય થઈને બેસીએ ને તો બહુ મોટી ઉપાય થાય. આપણે આજ સાધન છીએ, કાલે પણ સાધન છીએ, 1000 વર્ષે સાધન જ છીએ. સાધ્ય તો માત્ર એ ભગવાન સ્વામિનારાયણ છે. આપણે હંમેશાને માટે સાધન જ છીએ. ભગવાન સિવાયનું બધું જ સાધન છે. ભગવાન એક સાધ્ય છે, એક જ એ પ્રાપ્ય છે. આપણે કોઈ પ્રાપ્ય કે સાધ્ય વસ્તુ નથી. આ વાતનો આપણને હંમેશા ખ્યાલ રહેવો જોઈએ. આપણે તો કોકના સાધન બની શકીએ અને આપણા બીજા કોક સાધન થઈ શકે, પણ એનાય સાધ્ય ભગવાન રહે અને આપણા સાધ્ય તો ભગવાન જ રહે. એકાબીજીનો ઉપયોગ કરી સાધન તરીકે, અને આપણે હવે આપણા પ્રાપ્ય સાધ્ય પરમેશ્વરને સિદ્ધ કરી શકીએ, પામી શકીએ. આ સત્સંગની દિવ્યતા છે ને, અલૌકિકતા છે. એમાં કોઈ પણ માણસ સાધ્ય કે પ્રાપ્ય બને અને બીજાને સાધન બનાવે અને પોતે સાધ્ય બને તો એ ઠીક નહીં. માટે દાસ થવું એ જ અનુપમ વાત છે. જેટલું દાસપણું આવશે એટલા એનામાં ભગવાનના ગુણો આવશે. ને પૂરો જયારે દાસ થઈ જશે ત્યારે એનામાં પૂરેપૂરા ભગવાન આવી જશે. પછી ભગવાનના ગુણો બહાર ક્યાંથી રહી ગયા હોય. અને હવને સ્વીકારવું પડશે કે આનામાં ભગવાનના ગુણો આવ્યા છે. મૂળજી બ્રહ્મચારીમાં નારાયણના ગુણો આવ્યા હતા એમ સ્વામિનારાયણે કહ્યું હતું. તે હવને સ્વીકારવું પડતું કે બ્રહ્મચારીમાં તો ભગવાનના જેવા ગુણો છે. એ અંતરિયામી ભાઈ બધાને સમજાવતા હતા કે બ્રહ્મચારીમાં તો ભગવાનના ગુણો આવ્યા છે. એમ આપણે જયારે દાસ થશું ત્યારે આપણામાં ભગવાનના ગુણો આવશે, ત્યારે ભગવાન જ બધાના અંતરમાં રહીને સમજાવશે કે આનામાં ભગવાનના ગુણો આવ્યા છે. આપણે કાંઈ બોલવું નહીં પડે, દાખલો નહીં કરવો પડે, હડિયું નહીં કાઢવી પડે, કાંઈ માથાકૂટ નહીં કરવી પડે. ભગવાન જ કામ કરે ને બધું. તોય આપણને નાના થઈ જવાની બી કે શાંતિ રહેતી નથી. ને દાસપણું તો ઘડીક આવે છે ને પાછ ભાગી જાય છે. અખંડ દાસપણું રહે તો અખંડ ભગવાન આપણામાં રહે. ભગવાનને દાસપણા એ સંબંધ છે. બીજા કોઈ સાધનો દાસપણાને તુલ્ય થતા નથી, સમજાણો. દાસપણા નહીં, હોળમી કળાની યોગ્ય કોઈ ચાંદ્રાયણ કે કોઈ પાઠ પૂજા કે રાજી 24 કલાક તન તોડ મનબોડ સેવા કરો તોય પણ દાસપણાને તુલ્ય કાંઈ આવે નહીં. દાસપણું તો દાસપણું, એ તો અલૌકિક જ છે. આત્મા એટલા માટે જ અલૌકિક છે, એ ભગવાનનો દાસ છે. ભગવાનનો દાસ મટી જાય ને તો એ લૌકિક થઈ જાય. માટે આપણે દાસ થવું. આજ મારું બધું વાતો ગયું. શું કરશો હવે? સમય થઈ ગયો. અમુક ભક્તો ને પાછું એવું રહેશે કે વાંચ્યું કેમ નહીં, કથા વાંચવી જોઈએ ને. તમે ને ગુરુ તમારું વાંક્યું, આ મારું કઈ નથી, આ સત્સંગનું છે. મારું કોઈ સમજશો નહીં, મારું સમજશો ને તો દુઃખ થાય. સમજાણું, જે સત્સંગમાં છે તે શાસ્ત્રમ છે, અને જે શાસ્ત્રમ છે તે સત્સંગમાં છે. હું સીધું સત્સંગમાંથી જોઈને તમને કહું કે શાસ્ત્રમાં જે સત્સંગમાંથી લખેલું છે એ કહું, બધું એકનું એક છે. આધારણ સ્વામીએ લખ્યું એ શાસ્ત્ર છે. સમજાણું, આજ હું આ બોલું છું એ અત્યારે શાસ્ત્ર નથી, પણ આનો જો કોઈ લખાણ કરે તો શાસ્ત્ર થાય. પછી એની કોક કથા કરતું હોય, એની જો વચમાં બોલે કે તમે શાસ્ત્ર કેમ વાંચતા નથી, ભાઈ એનું એ છે. માટે હવે રાજી રહેવું. વાત સમજવાની હોય સમજો, દોડડા પણ બધું પડ્યું મેલી. પકડવાનું છે એ પકડો, અને તમારું પકડજો, કોકનું નહીં, તમારું પકડજો. આ સભાની સામે આભલું રાખ્યું, તેમાં તો તમે દેખાવ ને આ બધા દેખાય. અહીં હરીશો હોય બધા દેખાય કે ન દેખાય, એમાં તમારે તમારું મોઢું જોવાય. મારે ક્યાં ક્યાં ડાઘો છે આ પ્રવચન રૂપી આભલામાં, તમારે તમને જોવાય. બીજા દેખાતા હોય તો અહીંયા દ્રષ્ટિ ન લઈ જવાય. કોકના ડાઘા જોવા હારું આ ઝીણી કથા રૂપી દર્પણ નથી, આપણે આપણા જોવા હારું છે, આપણા ટાળવા હારું છે. મારે મારે ટાળવાના, તમારે તમારે ટાળવાના. વાત બધી થાય, પણ આપણે આપણા દોષો સમજી અને ટાળીએ, અને હું કઈ છું એવું જે અંદર પડ્યું છે એને નાબૂદ કરીએ. હું કઈ નથી, મારામાં કઈ નથી, જે છે તે મહારાજ છે, સંતો ભક્તો છે, હું એમના દાસથી વિશેષ કાંઈ નથી. આવી મતી જેને પક્વ થઈ ગઈ એ છતે દેહ મુક્ત થઈ ગયો છે, એનું પૂરું થઈ ગયું છે, અને એના દર્શનથી હવે બીજાના કલ્યાણ થાય, અને મહારાજ જ્યાં સુધી રાખશે ત્યાં સુધી એ રહેશે. એનું આખું હવે હેન્ડલ મહારાજ કરે છે એ નહીં, પણ દાસપણું આવે ત્યારે જ માણસ ઝીરો થાય છે, શૂન્ય થાય, એ જ મહત્તા છે. અહમ શૂન્ય થયા વિના ઈચ્છા શૂન્ય થવાતું નથી, સંકલ્પ શૂન્ય થવાતું નથી, વાસના શૂન્ય થવાતું નથી. બધાનું બીજ અહંકાર છે, અને વાસના હોય છે એટલે જ અહમ હોય છે, રેજ. અને એ ત્રણ દેહનું જ છે અહમ, ત્રણ દેહને જ આ બધી મોટાઈની પંચવિશેની જરૂર છે. આત્મા તો એનાથી પર વસ્તુ છે, એ તો ભગવાનથી ભરેલી ચીજ છે, એને તો ભગવાનના સુખે સુખ છે, એને કશી જ જરૂર નથી. જેટલી જરૂર પડે છે એ દેહાભિમાનને લઈને પડે છે. ભૂખ બધી આ લોકની મોટાઈની કે વિષયની દેહાભિમાનને આભારી છે. આ વાત સમજો, સમજ્યા જેવી છે. દેહાભિમાન રૂપી દોષમાં સર્વે દોષોનો વાસ છે. સમજાણું, હું આત્મા છું એવા જ્ઞાનમાં સર્વે ગુણોનો વાસ છે, અને એટલે જ બ્રહ્મરૂપ એવો જે હું આત્મા તે શ્રીકૃષ્ણનો દાસ છું એવો મહામંત્રનો અર્થ છે. બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી, એમાં દાસ શબ્દ લાવ્યા છે, દાસોસ્મી. બહુ ઊંચી વાત છે આ. અખંડ જપવાનું કીધું, દાસોસ્મી, દાસ છું દાસ છું, એવો 24 કલાક જપ કરો એમ કીધું. કેટલું બધું અગત્યનું હશે ત્યારે એને મંત્રમ વણીને અખંડ જપ્ય બનાવ્યું. કેટલું મહત્વનું હશે, વિચાર કરો. આવી આ અદભુત વાત છે. તે વાલા ભક્તો, કામની હોય રાખજો, ન કામની હોય મારો ખોટો આ પ્રવચનનો ડોળ છે માની મન પાછી દીધી. સહજાનંદ સ્વામી મહારાજની જય.